आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रया राधिका, पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
आचार्य समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार पर डॉक्टर हरिभाई ना प्रवचनों। श्लोक 25।
हवे अपने ज्ञानी नु स्वरूप चाले छे तो ज्ञानी केवा होय, तो पहला तो एमना गुणों नु वर्णन करवामां आव्युं के संगत संतान अने चारित्र नो अंश एमने प्रगट होय, चारित्र होय, चरित्र नो अंश पण प्रगट हो चौथे गुण स्थाने, के पछी जेम जेम वधे तेम तेम विशेष चरित्र, अने त्यार पछी एमने आठ अंग होय। ए आपने आठ अंग नी वात करी, तो ए तो एमना गुण नी वात करी। हवे प्रतिपक्ष बीजी वात करे छे के एमां दोष क्या न होय। ज्यारे भगवान नु वर्णन करवामां आवे त्यारे बे रीते वर्णन करवामां आवे के भाई आप तो कोण के 18 दोष रहित। त्रिगुण ની વાત કરું કે અનંત ગુણ સહિત, એમાં ખાસ કહ્યું કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત સુખ આદિ, અનંત તપ આદિ ગુણ સહિત છે એવું। અને નાસ્તિ આપણે ત્યાં અસ્થિ નાસ્તિ અપેક્ષાની જૈન દર્શનમાં બહુ મોટી વાત છે, માત્ર અસ્થિ છે માટે છે એવું જૈન દર્શન કદી સ્વીકાર કર્યો નથી। જૈન દર્શને કોઈપણ વસ્તુનો સ્વીકાર અસ્થિ અને નાસ્તિ બે અપેક્ષાએ જ કરવામાં આવેલો છે, એક અસ્થિ અપેક્ષાએ સ્વીકાર કર્યો નથી। એટલે કે આ માઇક્રોફોન છે એટલા માત્રથી આ માઇક્રોફોનની અસ્તિત્વનો જૈન દર્શન સ્વીકાર નથી કરતો। જૈન દર્શન તો એમ સ્વીકાર કરે કે આ માઇક્રોફોન છે અને આ એ માઇક્રોફોન આ ચશ્માનું ઘરું નથી, એ આ પુસ્તક નથી, એ બીજું કોઈ નથી, ત્યારે આ અસ્તિનો સ્વીકાર કરવામાં આવે છે। તો નથી એ પણ આનું વિશેષણ છે, જેનું ડિસ્કશન કરીએ છીએ એનું વિશેષણ
અસ્તિ।
તો નાસ્તિય કેમ કે સોનું છે એટલા માત્રથી સોનું અસ્તિત્વનો સ્વીકાર જૈન દર્શન નથી કરતું। કેમ કે ધારો કે એક માણસ આવ્યો ને સોનું અને રૂપું બે મિક્સ કરીને લાવ્યો, પછી કે ભાઈ આ સોનું છે, તો કે મેં ત્યાં નું કેમ કીધું તો કે એમાં રૂપું નથી એમ, મેં તો સોનું છે, એમાં સોનું છે કે નહીં તમે કયો, તો આ સોનું છે અને રૂપું નથી, પિત્તળ નથી, ત્યારે 100% સોનું નક્કી થાય, સોનાનું અસ્તિત્વ નક્કી થાય એમ આપણે ત્યાં અસ્તિ નાસ્તિ બે અપેક્ષા હોય। એટલા માટે જૈન દર્શન નો અગર તો પ્રાણ જેને કહીએ કરતા સિદ્ધાંતનો આધાર છે, એ આધાર એમ છે કે દરેકે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી છે અને પરદ્રવ્યના ક્ષેત્ર કાળભાવથી નથી, કે પછી એમાંથી આપણે સપ્તભંગ અસ્તિત્વના સપ્તભંગ કર્યા। પણ આ વાત છે કેમ કે જગતમાં બે ચીજ છે, જીવ ને અજીવ, જીવ છે તે અજીવ નથી। તો જીવ પોતાની અગર કોઈ પણ વસ્તુ પરમાણુ પણ એ પરમાણુ પોતાની અપેક્ષાએ છે અને પરમાણુની અપેક્ષા નથી, એ ઘડો પોતાની અપેક્ષાએ છે બીજા ઘડાની અપેક્ષાએ નથી। તો આપણે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ એક સિદ્ધાંત આખો બરાબર સમજાઈ જાય તો બધી વાતો એની જરા સમજાઈ જાય કોઈ પણ। એટલે કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે દરેકે દરેક કોઈપણ વસ્તુને જાણવી હોય, પ્રજ્ઞા પ્રેથા શબ્દ મૂકો છે, જાણવું હોય તો એને આ ચાર રીતે જાણવી જોઈએ, કોઈ વસ્તુ છે તો ક્યાં છે, કેવી છે, વર્તમાનમાં કેવી છે અને એને કેવું, એના ગુણો છે, આ જાણવું જોઈએ. આ પેલા હતા ને પેલા બ્રહ્મવાદ, શું નામ બની ગયું,
બ્રહ્મચારીજી
ના ના કૃપાળુદેવ પત્ર શરૂઆતમાં 22મા 23મા વર્ષમાં લખેલો છે, એમને નામ ભૂલી ગયો, એમે આ વાત લખી છે. એટલે ટૂંકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વસ્તુ છે, પરદ્રવ્ય પર ક્ષેત્ર ભાવથી વસ્તુ નથી, આ વાત બીજા કોઈ દર્શનની અંદર છે નહીં. તો નાસ્તિત્વ જે છે એ પણ એ દ્રવ્યનો ગુણ છે, જે દ્રવ્યની વાત કરી છે એનો ગુણ છે. એ નાસ્તિત્વ ગુણ ન હોય તો બીજી વસ્તુનો શેરભેર થઈ જાય. આપણે શેરભેર આખું જૈન દર્શન કરવું છે, શું જીવને અજીવને જે શેરભેર થઈ ગયો છે એ શેરભેરને જુદો કરવો છે. જૈન દર્શન એટલું જ કામ કે છે, આ કે છે. એટલે આચાર્ય પૂજ્યપાદે બહુ સરસ એક શ્લોક, બધી ઈષ્ટ ઉપનિષદની દરેક છે, એક જ શ્લોક કયો, બધું તે પણ શ્લોક જ છે, વધારે શ્લોક 51 શ્લોક છે એમાં, કે ભાઈ જીવ ને અજીવ બંને ભિન્ન છે, આ જૈન દર્શનનો સાર છે. બાકી જે કહ્યું છે આનો વિસ્તાર છે, આનો જ વિસ્તાર છે. કર્મ છે આ જ વસ્તુ, આ ભેળસેળ થઈ ગયું છે, ભાઈ અનંતકાળથી ભેળસેળ રહ્યું છે, એ ભેળસેળ થઈ ગયું છે. એ ભેળસેળને આપણે જુદું કરવું છે. તો ભેળસેળ જયારે આપણે જુદા કરીએ કે હું આ છું ને બાકી હું કઈ નથી, અને પોતામાં પોતાપણ કરવું એ ધર્મ છે, અને પરમા પોતાપણ છોડવું, જ્યાં સુધી પરમા સ્વમાં સ્વપણું ન થાય ત્યારે કોઈ પર છૂટતું નથી. એટલે જ્યાં મુશ્કેલીઓ આવે છે ત્યાં આ વાત આવે છે કે અનુભવપૂર્વક સ્વ અને પરનું જ્ઞાન નહીં થવાથી બરાબર ભેદ જ્ઞાન નહીં થાય. એટલે માટે જે કંઈ સિદ્ધિ પામ્યા છે આ ભેદ જ્ઞાનથી જ પામ્યા છે. જે કંઈ જગતમાં આચાર્ય અમૃતચંદ્રાચાર્ય સમયસારની અંદર એક સુંદર શ્લોક કહ્યો છે કે જો કોઈ પાયમાં છે તે આ ભેદ જ્ઞાનથી પાયમાં છે, અને જે કોઈ અટકા છે એ આ ભેદ જ્ઞાન વિને અટકા છે. એટલે આપણે ત્યાં ભેદ જ્ઞાન જે છે, એટલે કૃપાળુ એક ઠેકાણે કહ્યું કે ભેદ જ્ઞાન છે જ્ઞાનીનો તેજ આપશે, જેમ તેજાબથી સોનું અને કથિર જુદું પાડી શકાય છે, એ ભેદ જ્ઞાન દ્વારા સ્વ અને પર એ બેનો આપણે ભેદ કરવાનો છે. આ જૈન દર્શન છે, એને માટે આ બધા શાસ્ત્રો રચાયા છે. હું કોણ અને પર કોણ એનો યથાર્થ નિર્ણય કરવો, અને પરમાં પોતાપણું છોડીને સ્વમાં સ્વ પણ કરવું, આ ધર્મ છે. એમાં આ બધો ધર્મ સમાઈ જાય છે. એ માટે આ બધા શાસ્ત્રો કહેવામાં આવેલા છે. નવ તત્વની અંદર બીજી સી વાત કરી, નવ તત્વ એટલે આત્મા, એ આત્મા અને આત્માની પર્યાય જુદી જુદી, શુદ્ધ કે અશુદ્ધ એ બધું થઈને આત્મા, એમાં અશુદ્ધ પર્યાય છોડવા યોગ્ય છે, એટલે પુણ્ય પાપ આશ્રવ અને બંધ છોડવા યોગ્ય છે. સૌગંડ જરા મોક્ષ ઉપાદેય છે. અજીવ એ પર છે, એમાં ક્યાંય ઉપાદેય પણ નથી. તો મહાત્મા એ જ કહું છું, અને પછી એની અંદર આ સ્વ કોણ ને પર કોણ, હું આ અને હું આ નહીં, આ વાત આખા જૈન દર્શન નો સાર છે. જ્ઞેય તો બધા તત્વ છે, કેમ કે બધા તત્વને ન જાણે તો પછી એમાં વિવેક શું ઉપાધિને શું હે શું પ્રાપ્ત કરવા યોગ્ય અને શું છોડવા યોગ્ય એનું જ્ઞાન ન થાય. એટલે નવે નવ તત્વો જ્ઞેય છે. આ જે નવ તત્વો છે એને બીજી રીતે વર્ણન કરવામાં આવ્યું ભાવની અપેક્ષાએ, કે ભાઈ કેટલા ભાવ, કે પરિણામિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષોપસમ ભાવ, ઉપસમ ભાવ અને ઉદય ભાવ. તો ઉદય ભાવ એ છોડવા યોગ્ય ભાવ છે, 21 પ્રકારના ઉદયના વર્ણન છે. બાકી સંબંધ, બાકી ઉપસમ, ક્ષોપસમ ને ક્ષાયિક એ ઉપાદેય ભાવ છે, અને પરિણામિક ભાવ તો ત્રિકાળ ભાવ છે. તો ત્રિકાળ ભાવના અવલંબને ઉદય ભાવ છૂટે છે અને આ ભાવ થાય છે. તો ભાવ રીતે મૂળ તો એક આત્માનું જ વર્ણન છે બધું. તો અનેક રીતે શાસ્ત્રકારોએ આ વર્ણન કરી, પોતાનું તત્વ કયું છે એમાં જરા પણ ભૂલ ન થાય. શ્રદ્ધામાં જરાય ભૂલ ન ચાલે, જ્ઞાનમાં ઓછું હોય તો ચાલે, ચારિત્રમાં ઓછું હોય તો ચાલે, શ્રદ્ધામાં જરા પણ ભૂલ ચાલે નહીં. એટલે હું આ જ છું, જે પરિણામિક ભાવ ત્રિકાળ ધ્રુવ તત્વ એ જ મારું સ્વરૂપ છે, બીજું કંઈ મારું સ્વરૂપ નથી, એ શ્રદ્ધાનો વિષય છે. બીજું કંઈ મારું સ્વરૂપ નથી એ પણ જ્ઞાનનો વિષય થઈ જાય છે, બહુ ડીપ. તો હું આ જ છું, હું આ નથી જ્ઞાનનો વિષય થઈ જાય છે, શ્રદ્ધાનો વિષય નથી રહેતો. આ થોડુંક એવું આપણા જૈન દર્શન છે, હું આ છું એટલો શ્રદ્ધાનો વિષય છે, હું આ છું આ નથી એ જ્ઞાનનો વિષય થઈ જાય. અસ્થિ નાસ્તિ તો જ્ઞાનમાં આવે છે, શ્રદ્ધામાં તો હું આ હું બસ. કાતો જીવ પોતાના આત્મરૂપ પોતાને માને, કાતો વિશ્વરૂપ પોતાને માને. કેમ કે આખા જગતની અંદર વિશ્વમાં ફેલાયેલો છે, આખા એવી જગતની એક પણ વસ્તુ નથી જેમાં આજીવ પોતાપણું અજ્ઞાની પોતાપણું નથી કરતું, એવું જગતમાં એક પણ વસ્તુ નથી. કાં તો એ પોતામાં પોતાપણું કરે, અને કાં તો જો પોતામાં પોતાપણું તો પરમાં પોતાપણું કરે. પણ પરમાં પોતામાં બેમાં પોતાપણું કરી શકાય એવી વસ્તુ રહી નથી. અજ્ઞાની હંમેશા પરમાં જ પોતાપણું કરે. તો આ બધી વાતનો જે સાર, તો હવે અહીંયા નાસ્તિક અપેક્ષા આપણે મૂળ વાત એ છે કે નાસ્તિક અપેક્ષા જ્ઞાનીમાં કયા દોષ નથી. ગુણની વાત કરી, દોષની વાત કરી, ત્યાં પેલી વાત કરી કે ત્રણ પ્રકારની મૂઢતા જ્ઞાનીને નથી. લોક મૂઢતા કઈ?
દેવ મૂઢતા
અને ગુરુ મૂઢતા, ત્રણ. હવે કે છે કે જ્ઞાનીને આઠ પ્રકારના મદ નથી. તો કે છે જ્ઞાનમ પૂજામ કુલમ જાતિ બલ વૃદ્ધિમ તપો વપુ અષ્ટાવા સ્ત્રિત્ય માનિત્વમ સ્વમ આહુર આહુત અસ્મયા. એટલે કે જ્ઞાન પૂજા પ્રતિષ્ઠા કુળ જાતિ બળ વૃદ્ધિ તપ અને શરીર એ આઠનો આશ્રય કરીને અભિમાન કરવું તેને મદરહિત એવા આચાર્યોએ મદ કહ્યો છે. આ મદના પ્રકાર વર્ણવા છે કે જીવ ક્યાં ક્યાં મદ કરે આ પ્રમાણે આટલા પ્રકાર કહે. જ્ઞાન મદ, શાસ્ત્રનું ઘણું જ્ઞાન હોય તો જ્ઞાનનો મદ કરે, જ્ઞાન પણ મદ કરે એટલે એને પાળવાની અંદર એક સાધન થાય છે. જ્ઞાન પણ એને પાળવામાં સાધન થાય છે જો સાવચેત ન હોય તો. જ્ઞાન મદ, પૂજા પ્રતિષ્ઠા, કોઈ મોટી પોઝિશન હોય અગર તો ધર્માત્મા હોય, હોય નહીં સાચો ધર્માત્મા, સાચો ધર્માત્માનો મદ હોતા જ નથી. તો બસ એમાં ને એમાં એમાં ને એમાં એમાં અમે આમ ને અમે આમ ને એમાં તો પૂજા પ્રતિષ્ઠાની અંદર પડી જાય કે એમાં રજનીશથી પડી ગયા પૂજા પ્રતિષ્ઠામાં ગયા. મત છે, મત પાળનાર ચીજ છે. તો જ્ઞાનનો કુળ મત, ઓહો અમારા કુળની વાત થાય નહીં, અમારા કુળની વાત નથી. કુળ મત બહુ હોય લોકોને, કુળ મત મેં તો એવા જીવો જોયો કે એને આખું જીવન કુળને, બસ મારું જે કુટુંબ છે એ કુટુંબ બસ એ તરી જવું જોઈએ. તરે તો શું ડૂબે, તારે તો શું કુટુંબ, તો કોઈ શું તરતું વિશે, પણ એને મારે તાર એને બસ આમ કરું આમ કરું આમ. ઘણા લોકોને એવું હોય, મારા એક મિત્ર છે આખા કુટુંબને, પછી છેલ્લો અમને કાગળ આવ્યો કે અમારી આખી જિંદગી ખરેખર મેં ગુમાવી છે આ કુટુંબની પાછળ. આ લાઈનના છે, મારી સાથે બહુ વર્ષોનો પરિચય છે એમને, પણ એમ ત્યારે કુટુંબમાં બહુ હતો. હું ઘણી વખત કહેતો મેં તો તમે રહેવા દો આ બધી વાતમાં પડો ને, પણ એને છૂટે જ નહીં કુટુંબમાં. પછી જ્યારે એના એમને ને એના ભાઈ એમનો વિરોધ કર્યો ત્યારે એમ થયું કે અરે મેં તમારી જિંદગી બગાડી, આ કુટુંબ કરી. તો ઓ લોકોને કુટુંબનો મોહ બહુ હોય, અમારું કુટુંબ જાણે બસ ખોટો ઝઘડો કરી નાખે બધું એવું બધું. કુળમત જાતિમત, કુળમત જાતિમત ની અંદર એવું હોય છે કે માતૃપક્ષનો પાછો મત હોય. અમે કઈ પેલો પિતૃપક્ષનો મત કુળમાં, જાતિમાં માતૃપક્ષ અમારા આવા, અમારી માં આવે ને અમારા મામા આવા ને અમારા એના મત. અહીંયા એ જાતિ લીધું છે, આપણે જૈન જાતનું લીધેલું છે. પછી એ જાતનો પણ જાતિમત થઈ શકે, પણ આમાં એ જાતનું લખ્યું છે, અહીંયા જે કહ્યું છે એ જાતનું એમાં લીધેલું છે. પછી રુદ્ધિ સંપદા, રાજની વિભૂતિ હોય કોઈને, કોઈને રુદ્ધિ ધારે, કોઈને એવા બહુ તપ કર્યું હોય તો અજ્ઞાન અવસ્થામાં પણ એને રુદ્ધિ પ્રગટે તો એનો એને મત થઈ જાય કોઈને. તપનો મત, તપ ગણવું હોય તો એને તપનો મત થઈ જાય. જે તપ અજ્ઞાની તપસ્વી હોય પાસે જો આપણે ગયા હોય તો તપની જ વાત કરવાના, કેમ કે એને જે અંક પકડ્યું છે એની વાત કરે, બાકી બીજી વાત ન કરી, પ્રધાનતા એને જ આપે હંમેશા. કેમ કે અવિરોધ વાણી અજ્ઞાનીની ન હોય, જ્ઞાનીની જ હંમેશા અવિરોધ વાણી હોય, એ કોઈ નહીં દુભાય નહીં, કોઈ સાધન નો ઇનકાર કરે નહીં. જે સાધન ની જે કિંમત હોય એ કિંમત હંમેશા જ્ઞાની એને આપે, નિમિત્તને નિમિત્તની કિંમત આપે, ઉપાદાનને ઉપાદાનની કિંમત આપે. નાનામાં નાનું જે સાધન હોય, એક નવકાર મંત્ર હોય, એને પણ જ્ઞાની હંમેશા એની કિંમત આપે. એક નામ નવકાશીનું પચકાણ કર્યું હોય તો જ્ઞાની નવકાશીના પચકાણે નવકાશીના પચકાણ જેવી કિંમત. અજ્ઞાની હોય, એક અપવાસ કર્યો હોય તો લાગે એનું ફળ કઈ ને ક્યાંય ખે અને એને રે, તો જ્ઞાની ની દરે એકાંત વાણી કોઈ દિવસ હોય. જ્ઞાની વસ્તુ જેમ છે તેમ, જેની જેમ કિંમત છે તેમ એની કિંમત બતાવે. તો અજ્ઞાની આશ્રય કરે તપ અને શરીરનો. શરીરનું તો બધાને મત બહુ હોય છે, એમાં જરા વધારે સારું શરીર, જરા રૂપાળું શરીર હોય તો મારા જેવું કોઈ નથી. તો આ તો શરીરનો મત તો બહુ હોય છે. તો આઠ પ્રકારના મત જ્ઞાની. કેમ કે જ્ઞાનીને શરીર પોતે છે જ નહીં, શરીર પોતે ભિન્ન છે એવો અનુભવ છે, અને જ્ઞાનમાં બેઠેલા, પોતાના સ્વરૂપમાં બેઠેલા છે. એ જે પોતાના સ્વરૂપમાં બેઠેલા છે એને આ શરીર પોતાનું છે એવું લાગે કેવી રીતે? કોઈ દિવસ લાગે જ નહીં. એટલે એને શરીરનો મત હોય જ નહીં, ના એને જ્ઞાની પણ ન હોય. કોઈનું શરીર એવું હોય તો એના પ્રત્યે જ્ઞાની પણ ન હોય. કોઈ પણ પ્રકારની જ્ઞાનીની ગ્લાની હોતી નથી. એ તો એવો કોઈ લેપ્રસી વાળો હોય તો એની પાસે બેને એની સારવાર કરે. રમણ મહર્ષિ હતા તો રમણ મહર્ષિ એ પ્રમાણે સારવાર કરતા. રમણ મહર્ષિ એની સારું કોઈ કોઈ તો એ લોકોને એવી દુર્કંચા આ છે તે નથી. પણ કઈ ઈચ્છા પાણી સારું કરતો આવી એવું 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 યોગ્ય યોગ હોય સંબંધ હતો. જ્ઞાનીને એવું કશું હોતું નથી. તો એને કોઈ પણ પ્રકારના આઠ પ્રકારના જે મદ કયા એમાંનો એક પણ મદ જ્ઞાનીને હોતો નથી. બળ મત ઘણા શક્તિ ગણી હોવા મેં જોયો હતો અમારી બાજુમાં. હું બહુ વર્ષો થયા એક અમારે એક દરબાર હતા તો આમ જણા એનું શરીર જરા હાથી જુમ નીકળે ગામમાં તો આમ નીકળતા હોય એમ 105 ડિગ્રી તાવ આવ્યો તેનો બધો એનું હું ગયો જોવા ગયો હતો દવા કરવા ગયો હતો. તો હું પ્રેક્ટિસ કરતો હતો આંખની નહીં બે કરતો હતો શરૂઆતમાં મેડિકલ પ્રેક્ટિસ મેં ઘણી કરીને એ વખતે આપણે જોયું તો આમ લાગે કહો હો જાણે આ કોક જોયે તો કહો આના જોયે તો કોઈ નહીં એવું લાગે. પણ 105 ડિગ્રી આમ છે આમ છે આમ આમ છે ક્યાં ગયું બધું એનું બધું એનું અભિમાન ડૂબી ગયું. આપણે પેલા આરખી કરીને પાછા ગામ હતું એને દરબાર હતા એ દરબારનું નીકળતા આખું ગામ એનું પોતાનું ગામ એક તો ગામનો એને મદદ એમ પાછું શરીર એનું બધું મજબૂત જાણે લાકડી લઈને નીકળે. પણ એમાં 105 મેલેરિયા આવ્યો જયારે એમને ત્યારે હા એવો એમ શું શું પણ તમને આવે તમે તો બહુ જોરદાર હતા ને. અરે હવે તમે ગમે એમ કરો ગમે એમ કરો બિચારા આમ ગરીબડી ગાય જેવા થઈ ગયા હતા. તો એવા બધા બધો વખત આવે બધા ઉતરી જાય. પણ જીવને એ બધું વાત કઈ અસ્થિ નથી. તો પોતાના અભિમાનમાં કાંજે સ્વામી બેઠા હતા જે કઈ થી કોઈ અમેરિકાના ભાઈ ત્યાં ગયા. તો પછી કાંજે સ્વામીને તમે બધી વાત કરો પણ ધર્મ તો કે એવો હોવો જોઈએ કે જે બધાને માન્ય હોય, સરળ ને સીધો હોય. એટલે કે ભાઈ તને કઈ ધર્મ કઈ ખબર છે? આ તું અમેરિકા ગયો અને કદાચ તારો થોડોક પગાર હોય તો એથી કઈ તું મોટો થઈ ગયો કે ઉપરથી અધ્યય આવ્યો છે કે તું એમ કીધું એને. તો ધર્મ તો જે હોય એ હોય કે કઈ અમેરિકાથી કોઈક માણસ આવે ધર્મનું સ્વરૂપ ફરી જાય? અગર તો વર્તમાન કાળની અંદર હીન જીવો હોય, અનારાધિક જીવો હોય, ભગવાન આદિ ને જ્યાં વિરહ હોય ત્યાં ધર્મની હીનતા હોય એ બધું હોય, પણ એથી કરીને ધર્મની જાત ફરી જાય છે? એ તો હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને દેવે વાર. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ને કોઈ અનંત કાળથી એક જ જૈન દર્શન. આ એક જૈન દર્શન ની મોટા મોટી ખૂબી આ છે. અનંત કાળથી એક જ માર્ગ છે, એક જ વાત છે. સત એક જ હોય, સત અબાધિત જ હોય. સત 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 જ હોય, સત અસત થાય નહીં. ત્રણ કાળમાં જેવું હોય એવું હોય ફરે નહીં. તો સતને શોધવાનો માર્ગ છે એ ત્રણ કાળમાં જે છે તે છે, બીજું હોઈ શકે નહીં. ત્યાંથી આવ્યા હતા કે ભાઈ કાંજી સ્વામી તો પછી કોને કે વ્યાખ્યાનમાં વાત કરતા હતા. તો આવા બધા વિદ્યાના અભિમાન, અમે જરાક મોટી પોસ્ટના અભિમાનો, કંઈક પૈસાના અભિમાન, આ બધા જાત જાતના અભિમાનો. પણ એને ખબર નથી ભાઈ, કાયમ નો તું છો એન્જિનિયર, 60 વર્ષનો થાય રિટાયર થાય તો કોઈ રાખશે નહીં કાયમનો, કાયમ રિટાયર નથી થવાનો, રિટાયર થવાનું નથી થવાનું તો. અને કાં તો જો રિટાયર થાય એની પહેલા ઉપર જતો નહીં રહે, પછી તારું એન્જિનિયરનું પડતું અહીં રહી જશે, અને તું તો તારા પાપ પુણ્ય પ્રમાણે ક્યાંય રખડતો હોઈશ કે જે એનો નક્કી કરી નાખ્યું છે, કઈ માને પેટે જન્મવું છે નક્કી કર્યું છે. પણ અભિમાનમાં જીવ પાછું પડતું છે, મનુષ્ય આખો ગુમાવી દે, અહો અમે આવા અમે, અરે ભાઈ ભાઈ રેવા દે, તારી તો કાંઈ સિદ્ધિ નથી, તું તો હું કમાશ, તું કમાશ ને પચાવી તારી કમળીમાં અમારા તીર્થંકરોની મોજડીના બે હિરાય ન થાય તારી કમળીમાં, એવા એવા આ બધું છોડી છોડીને જતા રહ્યા છે. તારે તો હું તું શું સેના અભિમાન ભાઈ, તું કરે ના અભિમાન કરીશ. આપણા તીર્થંકર તો બધા કેવા હતા, રાજાઓ હતા, ચક્રવર્તીઓ હતા, એમાં ત્રણ તો એની રેદીની શી વાત, એની રેદી આગળ તો આ તો રેદી શું, તારે તો કઈ તણક લેવાય, આ દહ ભાઈ બારની રૂમ, આ મિત્ર મોટી રૂમ
ઇન્વેન્ટરી નો લેવાય,
તો એમાં મારા પણ ઓહો મારું અંદર ફર્નિચર આ તું આ ફર્નિચર, કાંઈ વાતમાં માલ નથી, તારું કાંઈ ઠેકાણું નથી, તું એના અભિમાન કરીમાં. હું તો આનાથી તો આનંદ ગણી રુદ્ધિ પ્રાપ્ત કરી દેવના ભાવની અંદર, જે દેવના ભાઈ ચારે ગતિમાં રેખડો એક ગતિમાં રેખડસ, આનાથી જે તને અત્યારે છે એનાથી તો અસંખ્યાત ગણી રુદ્ધિ તારે તને પ્રાપ્ત કરી. એક સેકન્ડની અંદર તું તારા એકમાંથી 18 શરીર બને, 1000 શરીર બનાવી શકે એટલી રુદ્ધિધારી તું દેવ થઈ ગયો છો. આ તો શું છે, તો ફોતરું નથી, એનું તણખલું નથી, એના શું અભિમાન તું કરે છે. તારી આત્માની રીધિ જોઈશ ત્યારે તું જગત શું ચક્રવર્તી ની રીધિ તને તણખલા તુલ લાગશે, એટલી આત્મામાં રીધિ ભરી છે. હવે એને હમ જોવું છે ને તારે, આ એમાં મમ્મી મેં 10 બાય 12 ની રૂમ હોય એમ પોતાની હોય એને, તો આ બધી રીધિમાં આવી જાય ને, રૂદ્ધિ સંપદા રાજ એમાં આ બધી વાત કોઈ અભિમાન કરવા જેવું નથી ક્યાંય, કેમ કે એ તો રહેવાનું નથી, એ કઈ રહેવાનું નથી, તું એને છોડીને જઈશ કઈ તને, એ જ તને છોડીને જશે, એ કઈ હાથે આવે એમ છે જ નહીં, ક્યાંય હાથે આવે એમ નથી, એક રજકણ હાથે આવે એમ નથી, આ તારા કર્મના રજકણો તારી હાથે આવશે, બીજા કોઈ રજકણો તારી હાથે આવે એમ નથી. અને એક તેજસ શરીર ને કારમણ શરીર, બે શરીર હંમેશા જીવની સાથે જાય છે, બાકી બધું અહીંયા રહે છે. અને પછી કૂતરીના પેટે ગલુડિયું થાય ભાઈ, મોટાભાગના જે અભિમાનો કરે છે પૈસા આદિના, ગલુડિયું થવાનું, આમાં કોઈ અતિશુક્તની વાત નથી, અવસ્થા એમ જ છે. કેમ કે આખો દડે જ કર્યું હોય, મનુષ્ય ભાવ તો આખો પાપમાં ને પાપમાં પૈસા પેરા કરો, આ કરો આ કરો આ કરો આ કરો, આમથી લો એમ ને, એમ જિંદગી પૂરી થઈ ગઈ, એટલે પાપ ભેરું થયું, તો પાપ ભેરું જાય ક્યાં, સ્વર્ગમાં જાય, જેટલો પૈસો વધે એટલું પાપ વધારે, પૈસા એટલે પાપની શક્તિ, ક્યાં જશે. વિચાર જીવ કરતો નથી, વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ બધું શું છે. તમા પૂછવા વાતો કરી છે, આમાં એક મત નો કોઈ પણ જતા હતા, સુભાગભાઈ ની સાથે સહેલા આવતા હતા, એની ભાઈ પેલી હીરાની પેટી હતી, એ તો હીરાના જવેરાત પણ હતી, એની પેટી હતી, પેલું સિગ્રામ આમામામ થાય, સિગ્રામ હતા ને એ વખતમાં, સિગ્રામ હતા આમામ, તમે કહે પછી આ કે તમારા હીરા કે અમારું કાંઈ પડતું નથી, અમારું તો અહીંયા આત્મા જેવું પડવાનું છે, તો શું અમારું તો કાંઈ પડતું નથી. અને એક દિવસ તો કૃપાળુ દે દુકાને બેઠેલા હતા, તેમને દુકાન ઉગી રાખીને જતા રહ્યા, એ પ્રસંગ છે, રાત્રે બંધ ના કરી અમને, એમને જતા રહી, ક્યાં નહીં અમારા પણ હતું દુકાનમાં, એમને દુકાનમાં એમને અમારો પણ કઈ હતું જ નહીં. પછી દુકાન કોઈ આવી ભાઈ કોઈ બીજા બંધી કરીને બધું થયું, કે થવાનું તો ખબર હતી કે એમાં કઈ નહીં. તો જ્ઞાની અને જગતનું કાંઈ પોતાની એક જ વસ્તુ છે, એ સિવાય કોઈ વસ્તુ આપણી છે નહીં, જગત ની અંદર કોઈ વસ્તુ, પણ જે સ્વરૂપ ત્રણ કાળમાં એ સ્વરૂપ સિવાય બીજું પોતાનું થઈ શકે એમ નથી. ત્રણ કાળ ત્રણ લોક ની અંદર જીવ કદી ત્રણ કાળમાં, એટલે કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું છે કે સ્વરૂપ અબાધિત છે,
અબાધિત
ક્યાંય બાધા આવી શકે એવું પરમ સ્વરૂપ છે, જેને કોઈ પણ પ્રકારની ક્યાંય પણ પ્રકારની બાધા આવી શકે નથી. આશ્ચર્યકારક આશ્ચર્ય, એ આશ્ચર્ય છે એમ કહું છું. સ્વરૂપ તો એવું જે સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ નહીં દે તો કોઈ જગતમાં પરમાણુ માત્ર પોતાનું થઈ શક્યું નથી, થશે નહીં, હતું નહીં, થવાનું નથી, થશે પણ નહીં. માન્યતા છે પરમાણુ મારું થઈ શકે એમ છે જ નહીં ત્રણ કાળની તો, અને પોતાનું સ્વરૂપ કદી અન્યથા થશે નહીં. સ્વરૂપ જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ જળ ચેતન નો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એક પણ પામીની ત્રણેક વાળ દયો ભાઈ. આ ગાથાની અંદર કેટલી સરસ વાત કરી, જળથી ચેતન ઉપજે, ચેતન થી જળ, એવો અનુભવ કોઈ નહીં ક્યારે કદી નથી. બધા જ્ઞાનીઓના પોકાર છે પણ જીવને સાંભળવું નથી, વિચારવું નથી, કઈ કરવું નથી, બસ બદમાન બદમાન, ઓહો મારો દીકરો, મારું વાન, મારું વાન, એમાં ને એમાં એમાં ને એમાં જિંદગી પૂરી થાય. પણ આ મહાપુરુષો કહે છે જળ ને ચેતન ભિન્ન છે, પ્રગટ છે,
જળ ને ચેતન પ્રગટ દ્રવ્ય થી ભિન્ન છે,
એક પણ પામે નહીં. ત્રણેક કાળ, ત્રણ કાળની વાત કરી દીધી, ત્રણેક કાળમાં એક પણ પામ્યા નથી, ભવિષ્ય ભૂતકાળમાં પામેલા નથી, વર્તમાનમાં છે, ભવિષ્યમાં, ત્રણેક કાળ જળ ચેતન નો ભિન્ન કેવળ પ્રગટ સ્વભાવ થાય નહીં. નીમડો આપણો ઉગાડ્યો હોય, એક આપણે નાના લીમડા આપણે ઘણા ઉગે ને આવડા આવડા, હવે લીમડાની ને પછી અંદર રોજ આપણે ઘી અને પાણી ને ગોળ નાખીએ તો લીમડો મીઠો થાય? રોજ ઘી ને ગોળ, ઘી નાખીએ એની અંદર, પાણી નાખીએ, થોડું ઘી નાખીએ, ગોળ નાખીએ, હાકર નાખીએ તો લીમડો મીઠો થતો હોય છે. સાપને દૂધ મીઠું પાઈએ તો સાપમાં, સાપી દાઢમાં મીઠાશ આવતી હોય છે કે ઝેર આવતો હોય છે, તો એનો સ્વભાવ તૂટે કેવી રીતે? તૂટે નહીં, પોતાનો સ્વભાવ, સ્વભાવ ત્રિકાળ વસ્તુ છે, એ વાત તો તૂટે એમ છે જ નહીં. કોઈ કાળે લીમડા કેટલા 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 મહિના સુધી એમાં દૂધ ને સાકર પાપા કરી એમાં તો મીઠો થાય, કેટલા દી પાવું પડે? સાપને કેટલું દૂધ પાય, કેટલા મણ દૂધ પાય તો શાક દાઢમાં ઝેર ન થાય? બને ને, સ્વભાવ સ્વભાવ છૂટે નહી. એમ આપણો જે ત્રિકાળ ધ્રુવ પૂર્ણ પરમાત્મ સ્વભાવ છે, જે તારો સ્વભાવ છે તો પરમાત્મા રૂપ છે, કદી પરમાત્મા રૂપ તારું છૂટવાનું નથી. પરમાત્મા તું પરમાત્માથી જરા પણ ઓછો છો જ નહીં, તું સ્વયં પરમાત્મા છો. પોકાર કરીને જ્ઞાનીઓ કહે છે સર્વજીવ છે સિદ્ધ સમ જે સદગુરુ આત્મા જીન દશા નિમિત્ત કારણમાં. એક એક ગાથાની અંદર બ્રહ્માંડના ભાવ કર્યા છે, એક એક ગાથાની અંદર બ્રહ્માંડના ભાવ કર્યા છે જ્ઞાનીઓને. એક 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 વાક્યમાં રહસ્ય બધા કરેલા હોય, કેવી વાત કરી? સર્વજીવ છે, તું પરમેશ્વર જ છો. પરમેશ્વર પણ કઈ બહારથી આવવાનું છે, કોઈ આપવાનું છે? કોઈ ગુરુ પરમેશ્વર પણ આપી દેવાના છે કે કોઈ બીજા આપી દેવાના છે? તું પરમેશ્વર છો, બસ પરમેશ્વર પરમેશ્વર પણ તારી પ્રિયમાં પ્રગટ કરવાનો છે. ભાઈ આ ધર્મ છે, પરમેશ્વર તો તું છો, છો ને છો જ, તું પરમેશ્વર જ છો. કૃપાળુદેવ કહ્યું છે ને કે તું સિદ્ધ છે એ શુદ્ધ સોના જેવા છે, અને સંસારી જેવો છે એ કથિર મિશ્રિત સોના જેવા છે. પણ સોનું તો છે જ, કથિર કાઢી નાખો, બાકી સોનું જ છે. સોનું બહારથી લેવા જવાનું પડે નથી. પરમાત્મા સ્વરૂપ તારું ઉપકાર કરે છે. આચાર્ય અમૃતચંદ્રાચાર્ય પેલી ગાથાની જયારે ટીકા કરી, સમયસરની જયારે ટીકાની શરૂઆત કરે છે, પેલી જ ગાથા છે. ધ્રુવ અછળને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધોની વંદી કહું આ શુદ્ધ કેવળિત કથિત સમય પ્રાભૃત હૈ. એમની એની ટીકાની શરૂઆત કરે છે. પહેલા એક વાક્ય બોલે છે આચાર્ય અમરચંદ્રાચાર્ય બહુ મહાન સંત તો કહે છે કે આ સમયસર અમે તને તારા અંતરમાં પરમાત્માની સ્થાપના કરીને સંભળાવી
પરમાત્માની સ્થાપના કરીને
તું પરમાત્મા છો અમે તને તારા અંતરમાં પરમાત્માની સ્થાપના કરી અને તને સંભળાવીએ છીએ. પેલું વાક્ય ભાઈ લખ્યું છે. પહેલી કથાની ટીકા કરી છે અમે
અને જો એ શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે
તું પરમાત્મા. પછી 36મી ગાથામાં વાત કરે છે મુઠ્ઠીની અંદર જેમ સોનું હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું કઈ અન્ય તેજરીએ નહીં પરમાણુ માત્ર. અરે ખરે મારું એક પરમાણુ માત્ર નથી. અને પછી એની ટીકા આચાર્ય કરે છે કેમ જેમ મુઠ્ઠીમાં સોનું હોય અને જીવ ભૂલી જાય મારું સોનું સોનું કરે પણ તારી મુઠ્ઠીમાં પરમાત્મા તારામાં જ પડ્યું છે. આ બહેનો હોય છે ને કોઈ વખતે આ હીરા નીકળી ભૂલે ચૂકે પહેરી હોય તો પછી ધોતી ધોતી વખતે બગડી ન જાય એટલે કાઢીને અહીં મૂકે એના પેલા છોડવા ને પહેરે ને
ગળાને
ભરાઈ દે ચેનની અંદર અને પછી શોધે મારી વીટી ક્યાં ગઈ મારી વીટી ક્યાં ગઈ મારી વીટી આમથી આમ આમથી આમ આમથી આમથી પછી એટલે કોકને યાદ કે ભાઈ આ તમારા આછોડામાં શું ક્યાં છે. કોઈ વખતે ગળા મીધું જો બાથરૂમમાં મૂકેલા મેં જોયા છે ભૂલી ગયેલા ના તો ભૂલી જાય કોઈ બાથરૂમમાં ભૂલી જાય તો પછી આ તો અહીંયા અહીંયા જ હોય એમ અહીંયા જ પરમેશ્વર પદ પડ્યું છે જે ભૂલી જાય છે. તો આ બધી વાતો મહાપુરુષો પણ એક જ વાત કરવાને માટે આ બધા શાસ્ત્રોની રચના કરી છે. તો અહીં જ્ઞાનીની વાત કરી કે આવી રિદ્ધિઓ આ તો મૂળ વાત આપણે રિદ્ધિની હતી કે આમાં કઈ બહુ ઠીક હવે બધું આપણે જીવન ચલાવવું છે તો પૈસા જોશે નોકરી કરવી પડશે એનો કોઈ ઇનકાર થોડો છે કે આપણું જીવન છે મનુષ્ય છીએ આપણે ખાવું પડશે પીવું પડશે ઘર ચલાવવું પડશે છોકરાને મોટા કરવાના છે બધી વાત છે પણ એમાં તું ખૂંચી ગયો હાવ ગળા ડૂબ બાકી કાંઈ રહેવા નહીં દીધું આંખ બંધ કરી દીધી તે એમાં બાકી બધું બહાર રહી ગયું એવું કરવા યોગ્ય નથી છે. આપણે કઈ એવી યોગ્યતા થોડી છે કે જંગલમાં હમણાં બધા આપણે જતા રહીએ એવી યોગ્યતા નથી આપણે પણ આ તરફ દ્રષ્ટિ કરવા યોગ્ય છે. ઠીક છે બધું ચાલશે તારા પુણ્ય પ્રમાણે મળશે તારા પુણ્ય હશે તો મળશે ને કે તને લાગે તો અમેરિકામાં હશે તને બે વાર નોકરી નહીં મળે જાણે જોબ નહીં રહે તારો તો માથાપોળ કરીને તો મોટો ગમે પીએચડી થયું હશે તો નહીં મળે. કેટલાય પીએચડી મેં જોયા બે વાર સુધી અહીંયા અમારે એક બેન હતા અહીંયા છે તે દોઢ બે વર્ષથી એને જોબ જ નતું પીએચડી હતા અમારે એક બેન છે ને તો વળી આ
કોઈ દિવસ જોબ
ન મળ્યો અને એક તો આપણા બેને કઈ અમારે દર ગઈ વખતે અહીંયા આવતા સાંભળવા માટે એમને તો થોડોક વખત જોબ કર્યો બાકી 5 વર્ષ જોબ આપણા પીએચડી છે ને ન મળે પીએચડી હોય તો ન મળે નસીબ હોય છે તો મળશે નસીબ મળે ન મળે અને કોકને કાંઈ ન હોય જોબ મળી જાય જ્યાં પથ્થરો નાખે તો એને હોય ને કે છે કે નસીબ હોય તો મળી જાય જ્યાં જેને વતે એવી વાત છે જ્યાં જંગલમાં જાય તો એને ચરવું મળે અને અજ્ઞાની જંગલમાં જઈને ખોદવા જાય તો રાફડો હોય એમાં સાથ તો એ તો પુણ્યના ઠાઠ છે. કઈ પુણ્યના ઠાઠમાં પ્રેમ નહીં તો ભગવાને તેને કહ્યું છે કે વિષ્ટા સમાન છે પુણ્યને વિષ્ટા કહ્યું છે. કિચકો કનક નિચકો નરેશ એ બનારસિંહના પદમાં છેલ્લે છેલ્લે આ વાત કરી છે એને તો ભગવાને વિષ્ટા કહ્યું જે પછી કઈ જો ભૂંડ જે ખાય છે વિષ્ટા કોણ ખાય તો આ માણસો જે વિષ્ટા તુલ્ય જે બધી વાતો છે મારા પુણ્યનું લખ્યું છે વિષ્ટા તુલ્ય એને આ જીવ ખાય છે અનંત કાળથી એમાં 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 રચું કઈ જરૂર છે. આ તો મારા શબ્દ નથી આ તો નાની આ વાત કિચ્છ નીચે સુંદર
ભલે
ઝાડસ એમ જ લખ્યું પુણ્યને વિષ્ટા સમાન લખ્યું. કૃપાળુદેવ નો શબ્દ મારા શબ્દ નથી એનો અર્થ કર્યો છે કૃપાળુદેવ અર્થ કર્યો છે. તો એવી વાત જે ફેંકી દેવાય જેવી વાત છે એમાં આ જીવ એવો બધો ખૂંચી ગયો છે કે એમાંથી કઈ નીકળતો નીકળવા કઈ શુદ્ધબુદ્ધ ખોઈ દીધી ઓહો મારું છોકરું મારું પણ તારું તત્વ તો તું પરમેશ્વર છો એ તો તું ભૂલી ગયો છો. તો મહાપુરુષો બધું જાગૃત આપણે કરાવે છે આ જ કરાવે છે કે તું પરમેશ્વર છો બસ જાગૃતતા. પછી રમચંદ્ર એક શ્લોકમાં કહ્યું છે કે તું ખુશી થા કેમ કે તારું પરમેશ્વર પણ એવું ને એવું રહ્યું છે અનંત કાળ નીકળી ગયો છતાં તારું પરમેશ્વર કઈ જરા પણ એક એક પરમાણુ જેટલી પણ એની અંદર ખામી આવી નથી તો ખુશી તો એક શ્લોકમાં આવી વાત કરી છે.
આવરણ
આવરણ છે એટલું જ છે, બાકી તારું પદ એવું ને એવું છે, એમાં જરાય ફેર અનંતકાળ નીકળી ગયો, પણ છતાં તારા પદમાં કાંઈ ફેરફાર પડ્યો નથી. સ્વરૂપ શુદ્ધ બુદ્ધ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે ફખાર કર્યો છે ને, સજાત્મ સ્વરૂપ સહજ સ્વરૂપ પરમ ગુરુ પરમ મહાન. રોજ માળા ફેરવાની કે રોજ માળા ફેરવાની વાત છે કે આ પોતાનું પરમ જે નિજ સ્વરૂપ છે એની વાત એમાં કર. કૃપાળુ દે ત્રણ એ જે મંત્ર આપ્યા છે એમાં આખો મોક્ષ માર્ગ સમાઈ દીધો છે, પણ સમજવું જોઈએ ને આ વાત બધી. એક એક વાક્યના મહાપુરુષો ત્રણ વાક્યમાં મોક્ષ માર્ગ સમજાઈ દીધો છે. તો એવા જ્ઞાની પુરુષો આ વાત કહે છે કે તું આ મત કરવા જેવું આમાં નથી. મૂળ મારે એ વાત કહી છે મત કરવા જેવું આમાં કઈ ન, દેહનો મત કરવા જેવું આ બધી વાત કરી ને, કુળનો રૂપનો આનો તેનો એનો કઈ મત કરવા જેવું છે ને. તો જ્ઞાની તો હોતા જ નથી. કેમ કે જ્ઞાની સ્વરૂપમાં બેઠા છે, જ્ઞાની ક્યાંય બહાર બેઠા જ નથી. જ્ઞાની મુક્ત છે, કર્તવ્ય રહિત છે. જે દિવસેથી જ્ઞાન અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત તે દિવસથી જ્ઞાની મુક્ત છે. એમ કૃપાળુ દે શબ્દ લખ્યા છે, જ્ઞાની મુક્ત છે, કર્તવ્ય રહિત છે. એ બીજો શબ્દ લખ્યો, બીજું વાક્ય લખ્યું કર્તવ્ય રહિત છે. તો આ મદ કરનારનો દોષ હવે કે છે. પછી આ 26મા શ્લોકમાં કે છે સ્મયેન યો અન્ય અન્યત ઇતિ ધર્મસ્થાન ગર્વિતાશ્રયઃ સો અત્યંત ઇતિ ધર્મમ આત્મીયમ ન ધર્મો ધાર્મિક વિના. બહુ જ વાત કરી છે કે જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ મદથી અન્ય ધર્માત્મા પુરુષોને તિરસ્કારે છે તે જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો તિરસ્કાર કરે છે. ધર્મ ધર્મી વિના હોતો નથી. વાત કેવી કહી છે કે ધર્માત્મા પુરુષનો તિરસ્કાર કરે છે, લોકો સાક્ષાતે ધર્માત્મા પુરુષનો કરે છે, અને પ્રતિપળે અગર આપણે કાંઈ કામે કરતા હોય તો આપણા આત્માનો આપણે તિરસ્કાર કરીએ. કેમ કે બીજા પ્રત્યે લક્ષ્ય પૂર્વ આત્માનો તિરસ્કાર. ક્રોધ શું છે? ક્રોધની જયારે વ્યાખ્યા કરવામાં આવે છે તો ક્રોધ એટલે આમ ફૂંફાડા મારવા એને ભગવાને ક્રોધ કહ્યો છે એવું નહીં, એવું વાત છે નહીં, એવી વાત નથી. પણ પોતાના સ્વરૂપનો અનાદર તે ક્રોધ ભગવાને કહ્યો છે. પોતાના સ્વરૂપનો જેટલો જેટલો આપણે અનાદર કરીએ છીએ તેટલો તેટલો ક્રોધ છે. ભગવાને તો સ્વરૂપના અનાદરને કરો, જેટલો અનાદર આપણે કરીએ એટલે કે જેટલા પરમાં પોતાપણું જેટલું કરીએ એટલો એટલો સ્વરૂપનો અનાદર થાય છે, અને જેટલો સ્વરૂપનો અનાદર છે એટલો સ્વરૂપ પ્રત્યે ક્રોધ છે, સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. અને પેલા પ્રત્યે પર પ્રત્યે આદર છે, જેને પર પ્રત્યે આદર છે અને પોતાના સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે તો એને ક્રોધ કહ્યો છે. સ્વરૂપનો અનાદર તેને ભગવાને ક્રોધ કહ્યો છે, એ સ્વરૂપનો અનાદર. તો અહીંયા કહે છે કે સ્વરૂપવાનનો અનાદર, ધર્માત્માનો અનાદર છે એ પોતાના સ્વરૂપનો ખરેખર અનાદર છે, પરમાત્મા સ્વરૂપનો પોતાનો અનાદર છે. એ વાત અહીં કહી છે કે જિનેન્દ્ર દ્વારા પણ ધર્મનો તિરસ્કાર કરે છે. કોણ કરે છે? જે પરમા કૃપા છે બધાય પરમા પોતા પણ કરીને બેઠા છે એ બધા ધર્મનો તિરસ્કાર કરે છે. ને ધર્મ ક્યાં છે? અહીં વાત બહુ સરસ છે કે ધર્મી વિના ધર્મ હોતો નથી. ધર્મ રત્ન તયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષ વિના હોતો નથી. ધર્મ ક્યાં શોધશો? ધર્મીની અંદર ધર્મ છે, બીજે ક્યાંય ધર્મ છે નહી. જ્ઞાન જ્ઞાનીમાં કરો. કૃપાળુદેવ લખ્યું છે ને, કૃપાળુદેવના આખું કાવ્ય છે ને, શાસ્ત્ર નથી તે જ્ઞાન. જ્ઞાન જ્ઞાનીમાં કરો. જ્ઞાન જ્ઞાનીમાં છે, જ્ઞાન જ્ઞાનીની બહાર ક્યાંય નથી. અને ધર્મ ધર્મીમાં છે, ધર્મ જ્ઞાનીમાં છે, ધર્મ બીજે ક્યાંય છે? ધર્મ જ્ઞાની ના સ્વરૂપમાં ધર્મ છે, ધર્મ બીજે ક્યાંય બહાર છે? ધર્મ ધાર્મિક, આ ધર્મ ધાર્મિક જે છે પુરુષ છે એ ધર્મરૂપ છે. એટલે આપણે એને જંગમ તીર્થ કહીએ છીએ, એક સ્થાવર તીર્થ આપણે કહીએ છીએ. અને બીજું આ મહત્પુરુષો છે તો જંગમ હાલતું ચાલતા સીધું છે. કોણ ચાલતા છે? આ બધા જ્ઞાનીઓ છે, બધા હાલતા ચાલતા સિદ્ધ છે, હાલતા ચાલતા સિદ્ધ છે. છઠ્ઠે સાતને ગુણ સ્થાને સ્થિત દિગંબર મહામુનિ ચાલતા જંગમ તીર્થ છે, ચાલતા સિદ્ધ છે. તો એનામાં જ ધર્મ છે, બીજી કઈ. એવા ધર્માત્માનો તિરસ્કાર કરવો એ ખરેખર પોતાના સ્વરૂપનો તિરસ્કાર. ધર્માત્માનો તિરસ્કાર કરો, ધર્માત્મા તારો હામું નહીં જુએ, તું તિરસ્કાર કરીશ તો નહીં જુએ, તું એને માન આપીશ તો નહીં જુએ. રજકણ કે રીતની વિવાનિક દેવની સર્વે માયના ભૂતગળ એક સમાન જો. બહુ ઉપસર કરતા પણ પ્રત્યે ક્રોધ નહીં. વંદે ચક્રી તો પણ મળે ને માન જો, એને શું છે?
વંદે ચક્રી
એને તો કાંઈ નથી. તું તારો ધર્માત્માનો તિરસ્કાર કરે, તું તારો તિરસ્કાર, ધર્માત્માનો તિરસ્કાર થતો નથી. તિરસ્કાર તું તારો કરી રહ્યો છે. ધર્માત્માનો તિરસ્કાર તું શું કરે? ધર્માત્મા તો પોતાના સ્વરૂપમાં બેઠા છે, એને તું શું કરસ? હા કઈ નહીં, ભગવાનમાં એના કાનમાં ખીલા ઠોકે. ભગવાન મારે પરવાય કોઈ નહોતી કરી કે કોને ખીલા ઠોકે. એટલે ભાઈ તો હું કરો, મારો કઈ વાંક ગુનો કરો કે તું કરા મારા કાળા કાનમાં ખીલા ઠોકી રહ્યો છો, એમ પૂછવું નથી. એ તો પોતાના ધ્યાનમાં મસ્ત હતો. પેલા કાયડા ત્યારે જરાક ઉત્પન્ન થશે, નીચે આવી હતી જરાક બૂમ પાડી, પોતાના ધ્યાનથી ચલિત થયા નથી. તો એવા જે ધર્માત્મા પુરુષ છે એનો તિરસ્કાર, ધર્માત્મા તો કાંઈ નહીં, તમે તિરસ્કાર કરો શું કરો? એને શું છે? એ તો પોતાના સ્વરૂપમાં બેઠા છે. એ તો સમજે અમે તો કઈ ગુમાન ગુપ્ત સ્વરૂપ ગુપ્ત, અમે તો સ્વરૂપમાં ગુપ્ત છીએ. અમારા સ્વરૂપમાં કઈ કોઈ જગતનું કોઈ તાકાત નથી કે અમારા સ્વરૂપને સ્પર્શી શકે એવી તાકાત જગતમાં છે. અમારે તો કઈ જવાનું નથી. તો એમનો તિરસ્કાર એ ખરેખર આપણે આપણા સ્વરૂપનો તિરસ્કાર કરીએ છીએ. તો એ વાત કરી છે કે એવા ધર્માત્માનો જે તિરસ્કાર કરે છે, કારણ કે ધર્મ ધાર્મિક વિના ક્યાંય હોતો નથી. ધર્મ છે ત્યાં, ક્યાં છે? જ્ઞાનીમાં, બીજી ક્યાંય નથી. ધર્મ જ્ઞાનીમાં છે. જ્ઞાની કૃપા લઈ શકે, તમે જ્ઞાન કરતા જ્ઞાન ઉપર તમને વધારે પ્રેમ છે જ્ઞાની કરતા? ના, એમના પેલા એમની હાથે ખીમજીભાઈ રહેતા ને, ખીમજીભાઈ પત્ર લખ્યું છે, ખીમજીભાઈ પત્ર લખ્યું છે. તમને જેટલો જ્ઞાન પ્રત્યે માન છે એટલો આગ્રહ છે, અગર તો તમારી વૃત્તિ જ્ઞાન પ્રત્યે, પણ ના, જ્ઞાની પ્રત્યે તમને એટલું માન હોવું જોઈએ. કેમ કે તમને જ્ઞાન જ્ઞાની પાસેથી મળશે. જેને જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી, જેને જ્ઞાની પ્રત્યે સમર્પણ ભાવ નથી, જેને જ્ઞાની પ્રત્યે સંપૂર્ણતાથી ડેડિકેશન થયું નથી, એને ધર્મ મળવાનો છે કેવી રીતે? એ આજ્ઞા વિના, આજ્ઞાથી ચાલશે નહીં. જ્ઞાન કે આમ કરે તો કે હું પછી કરે, એ પાડે જ નહીં. પણ જેને એમ થયું કે આ જે કે છે એની આજ્ઞા મારે શિરોમાન્ય છે, એવું જેના અંતરમાં કુક્યા. અને જ્ઞાનીઓ તો જયારે ધર્મ આપે છે ત્યારે આવી ઘણી બધી પરીક્ષાઓ કરીને આપે છે, એમને માપતા નથી. મૂળ તત્વનું કોઈ વખતે ત્યારે ગુપ્ત વાત આપે છે, ગુપ્ત મંત્ર આપે. એ ગુપ્ત મંત્ર ક્યારે આપે? બહુ પરીક્ષા કરીને કે આ અનાદર નહીં કરે, બહુ પરીક્ષા કરે. પછી અંબાલાલભાઈને કહ્યું હતું કે જાઓ મસ્જિદમાં જઈને સામાયિક કરો, તરત ઉપડ્યા હતા. મસ્જિદમાં જઈને જવાનું કરવાનું કીધું હતું. ભાઈ એક વખત કહ્યું હતું તળાવ પાસે નીકળ્યા કે ભાઈ અંબાલાલ જોઈએ કે આ તળાવમાં કેટલું પાણી છે, તરત એ જ મિનિટે પડવા તૈયાર થયા. તો આટલી જેને જ્ઞાની ઉપર શ્રદ્ધા છે એને જ્ઞાન મળે છે, બીજાને જ્ઞાન મળે. પુસ્તકો વાંચી જાય અને ઘણા બધું બધું આખા પુસ્તકો પુસ્તકો યાદ હોય એને જ્ઞાન નથી મળતું. જે રહસ્ય છે જ્ઞાની પાસેનું, એવું રહસ્ય જ્ઞાની બાબા પાત્રજીને આપે છે. કેમ? એક વખત એનો હુકમ કર્યો પછી ચોવીસે કલાક એનું કામ એ કરી જશે, બીજું અલગ કામ નહીં કરે, એને જરૂર પ્રાપ્ત થાય છે. તો આ મદ કરે, મદ કરનાર શું કરે છે? ધર્મનો દ્વેષ. મુખથી જ્ઞાન કઠે અને અંતર છૂટું ન રાખ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. એક ગાથાની અંદર આ બધી વાતો આત્મસિદ્ધિ માત્ર જ્ઞાની, મુખથી જ્ઞાન કથે અને બધા શાસ્ત્રો મોઢે ફફડાટ, અંતર છૂટું ન રાખ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. લેખો જ્ઞાની શબ્દ જ્ઞાન નો ને જ્ઞાની નો દ્રોહ કરી રહ્યા છે. એટલે કે જ્ઞાની નો દ્રોહ એટલે સ્વરૂપ, સત સ્વરૂપ નો દ્રોહ. જ્ઞાની બીજું શું છે? જ્ઞાની સત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાની. જ્ઞાની કોઈ બીજું દેહમાં બેઠા છે? જ્ઞાની જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ જ્ઞાન છે, એ જ જ્ઞાની છે. અને એવા જ્ઞાનીનો અનાદર છે, એ પોતાના સ્વરૂપનો અનાદર છે. અને જે સ્વરૂપનો અનાદર કરે છે, મહાન ચક્રવર્તી એવું પોતાનું સ્વરૂપ છે જે મહત્પૂર્ણ પરમેશ્વર સ્વરૂપ, એનો અનાદર કરે છે, એને દુઃખ સુખ બીજું શું મળે? શું મળે? નહીં, દુઃખ સુખ શું મળે? એટલે કે છે ને ભિખારી માફક આ જીવ બધે ઠેકાણે પૂતગઢ પાસેથી ને સુખની ભીખ માગી રહ્યો છે. પોતાનું ચક્રવર્તી છે, ચૈતન્ય ચક્રવર્તી છે, એનો અનાદાર કરી ને ભીખ માગી રહ્યો છે. ભિખારીની માફક આ પરપુતગળ પાસેથી ભીખ માગી રહ્યો છે. હેઠવાળ છે સકળ જગત, હેઠવાળ એ હેઠવાળની અંદર આજીવ પ્રેમ કરી છે. હેઠવાળ સકળ જગત હેઠળ અથવા સ્વપ્ન સમાન થે કહીએ જ્ઞાનની દશા વાચા. જગત તો હેઠવાળ છે, આ તો બધા પૂતગળો આપણે લઈ. હું એક પણ પૂતગળ નથી. પૂતગળ પરાવર્તન કાળનું જયારે વર્ણન આવે ને ત્યારે આવું વર્ણન આવે. આ જગતનું એવું એક પણ પૂતગળ નથી જે આપણે શરીર રૂપે નથી અંગીકાર કર્યું. અગર તો આપણે ખાઈને જે છોડ્યું નથી એવું એક પણ પૂતગળ જગતમાં નથી. આ તો તું હેઠવાળ ખાઈ રહ્યો છો, આ સિરાપુરી નથી ખાઈ રહ્યો એમ કે નાની કે છે. હું તો નથી કેતો, નાની આમ કે છે, બધું હેઠવાળ છે. કઈ વાત કરે તો એમાં કઈ બહુ હેઠવાળમાં મોઢું ન. હેઠવાળ કોણ ખાય? ઢોર ખાય, માણસ તો ખાતો નથી. તો કાંજી સમ ક્યારે કહેતા કે ભાઈ હેઠવાળ, પણ હેઠવાળ કે ઢોર ખાય કે ભાઈ હેઠવાળ કહીએ ઢોર ખીએ એમ કહીને પછી બધાને કહીએ કે જે આમાં પડ્યા છે બધા એના જેવા જ છે. હેઠવાળ કોણ ખાય? માણસ હેઠવાળ ખાય. અને પછી આમ બહુ પ્રેમથી ખાય ઢોરો, એને બહુ પ્રેમથી હેઠવાળ લ્યો. તમારે ગાય હતી ને તેને સાદું પાણી ન ભાવે. અમે એને પછી આપણે વધેલું વાસણ સાફ કરે એ પાણી અંદર નાખી પીએ. હા ભાઈ, હા તમે જોયું છે ગાયું ને આપણે આપણે હેઠવાળ પાણી આપણે એટલે સાદું પાણી ના મજા આવે. તમે રોજ હેઠવાળ પાતો પછી એકદમ સાદું પાણી મૂકો ના પીએ.
પચીસમા શ્લોકથી આગળ વધુ વિસ્તાર હવે પછીના સ્વાધ્યાયમાં થશે. હવે આપણે કૃપાળુદેવનું પદ અને સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસાર.